পাই যেন ফল হয় সুখ। માણસના જીવનનું પરમ લક્ષ્ય કયું? ભાઈ જન્મ ફલ. ગમે ત્યાં જઈએ, કોઈ કામ માટે ફેરો મારવા માટે, તો કામમાં જો સફળતા મળે તો ભાઈ ફેરો સફળ ગયો. સફળતા લૌકિક વ્યવહારની અંદર આપણે ઘણી બધી અનુભવતા હોઈએ છીએ, એમ આપણા જીવનની અંદર પણ. જીવન ફળ, જન્મ ફળ કયું? પાઈ જન્મ ફળ, એવું કયું ફળ હશે? હોય બિશોક, જેને મેળવ્યા પછીથી કોઈ પણ જાતનો દુઃખ, સંતાપ કે શોક રહે જ નહીં. તુલસીજી આપણી સમક્ષ મૂક્યું, પાઈ જન્મ ફળ હોય શોક. તો એ કયું ફળ હશે? કયા વનમાં ઉગતું હશે? કયા પર્વતની ઔષધિ હશે? અહીંયા તો તુલસીજીએ કહ્યું છે કે રામવન, રામશૈલ. રામશૈલ ને રામવન એટલે કહ્યું ચિત્રકૂટ, રામશૈલ. કારણ કે ભગવાને એનો પૂરેપૂરો સ્વીકાર કર્યો. પ્રભુએ ચિત્રકૂટજીની સંપૂર્ણ સેવાનો સેવા સ્વીકારી લીધી છે, એટલે તો રામશૈલ નામ પડ્યું. જો શિવજી તપસ્યા કરવા માટે કૈલાસને જ પસંદ કરતા હોય તો શિવશૈલ, રામશૈલ. ઈ જે સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જાય કે પ્રભુ હું આપનો છું, કઈ પણ સકોચ અને પાવ, કઈ પણ કહેવામાં, આજ્ઞા કરવામાં જરાય સંકોચ રાખશો નહીં. કોઈ પણ પ્રકારની સેવા હશે એ હું કરીશ. સમજ્યા ને? ચિત્રકૂટજીએ કહ્યું કે આપની કોઈ પણ પ્રકારની સેવા આપશો ને હું રાજી. વનવાસીઓએ પણ એ પ્રમાણે જ કહ્યું છે. ચિત્રકૂટ કહ્યું એટલે સમસ્ત ચિત્રકૂટના વિસ્તારે કહ્યું, સહેજ પણ સંકોચ કરશો. આયસ આયસ દે સકુચન માનબ આયસ દેવ, આજ્ઞા કરવામાં સહેજ પણ સંકોચ રાખશો નહીં. તો ચિત્રકૂટના સમસ્ત નિવાસીઓએ કહ્યું કોઈ પણ આજ્ઞા કરશો, એટલા માટે રામશૈલ નામ, એટલા માટે એનું નામ રામવન છે. બધા જ પ્રકારની સેવાનો સંપૂર્ણ રીતે વિના સંકોચે સ્વીકાર. તો જન્મફળ કયું? કોણ નયનવંત? નયનવંત એ આંખવાળો તે કહેવાય કે જેની પાસે દ્રષ્ટિ છે. નયનવંત એટલે માત્ર બે આંખો નહીં, માત્ર ચશ્મા પહેર્યા પછીની પણ આંખો નહીં. નયનવંત એટલે જેની પાસે ભગવત દર્શનની દ્રષ્ટિ છે. અર્જુનને પણ ભગવાને કહ્યું, તારી આ લૌકિક, આ તારી વ્યવહારિક દ્રષ્ટિ છે ને, માણસની ઘણી બધી દ્રષ્ટિઓ છે, ભેદ દ્રષ્ટિ હોય છે, લૌકિક દ્રષ્ટિ હોય, વ્યવહારિક દ્રષ્ટિ હોય, વ્યવસાયની દ્રષ્ટિ હોય, તે બધાની અંદર ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ કહી દીધું કે આ દ્રષ્ટિથી તું નહીં જોઈ શકું, તારે તારી દ્રષ્ટિ બદલવી પડશે. આંખો નહીં, હા, કે ટ્રાન્સપ્લાન્ટ કરીને આંખો બદલી કાઢી. દેવ્યમ દદામી તે ચક્ષુ પશ્યમે યોગમે ઈશ્વરમ, મારા ઈશ્વરીયને મારી પ્રાપ્તિને તારે અનુભવવી છે તો દિવ્ય ચક્ષુથી તું જોઈ શકે, દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકે. કઈ ચક્ષુ આંખો બદલવાની જરૂર નથી, ત્યાં ઉપર બીજી કોઈ સાધન એની પર પહેરવાની જરૂર નથી, માત્ર દ્રષ્ટિ બદલવાની જરૂર છે. અને જેની દ્રષ્ટિ બદલાય ને એ જ પરમાત્મા સુધી, આત્મા સુધી પહોંચે. આત્માનું સંધાન કરવા માટે નયનવંત બનવું પડે, સર્વત્ર સર્વમાં ભગવાનના દર્શન કરવા હોય ને તો ભેદ દ્રષ્ટિ છોડીને ભગવત દ્રષ્ટિ થાય ત્યારે જ સૌમાં પ્રભુના દર્શન થાય. કે જો ભગવાન સર્વમાં છે તો કૈસન કરો વિરોધ, જ્યાં સર્વત્ર પ્રભુ બેઠેલા છે. જો આવી દ્રષ્ટિ આવે એને નયનવંત કહેવાય, એને દ્રષ્ટિવાળો કહેવાય. તો ભગવાનના દર્શન કરવા માટે પણ દિવ્ય દ્રષ્ટિ, સાત્વિક દ્રષ્ટિ, ભક્તિની દ્રષ્ટિ જોઈએ. ભગવાન સર્વત્ર છે, સર્વમાં છે, તો પછીથી કેમ દેખાતો નથી? આપણી દ્રષ્ટિનો નયનવંત તે છે કે જેની દ્રષ્ટિમાં સર્વત્ર પરમાત્માનું દર્શન. ચૈતન્યમ શિષ્ય મધ્યે નિગમ ગતિગીરા કથ્યતે યદ. વેદો, ઉપનિષદો, શાસ્ત્રો આ વાત કહે છે કે પરમાત્મા સર્વમાં બેઠેલો. તે સર્વમાં પરમાત્માની દ્રષ્ટિ કરવી, પરમાત્માને જુઓ, એનું નામ નયનવંત, કે જેણે પોતાની આંખોને સાર્થક કરી, પોતે પોતાની દ્રષ્ટિથી કૃતાર્થ થયો. તો કહ્યું નયનવંત રઘુબરહી પીલો. જે આવી દ્રષ્ટિવાળો છે તે જ ભગવાનને જોઈ શકે છે, બીજો નહીં. કો રાક્ષસોને ભગવાન દેખાયા ખરા રામમાં, રાવણને ભગવાન દેખાયો ખરો રામમાં, દુશ્મન દેખાયો. કેમ? રાવણ વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો, ઋષિપુત્ર હતો, રાજા હતો, સત્તાધીશ, છતાંય એની દ્રષ્ટિમાં ભગવત દ્રષ્ટિ નહોતી, એટલા માટે એ નયનવંત નહોતો. ભગવાન તો એ જ હતા, મારી જ ને ભગવાન દેખાયા રાક્ષસો, છતાંય ક્યાં દુષ્ટને હાથે મરવું, એના કરતા ચાલ ને ભગવાનના હાથે તો મરીશ. હો મુકુત ને પુણ્ય સંસાર, તો ફરી તો નહીં આવવું પડે. અને તે છતાંય મારીચે જ્યારે મૃગના સ્વરૂપે પ્રાણ છોડ્યો રામ કહ્યું, તો એ મારીચ નયનવંત છે, રાવણ નયનવંત નથી. તો ભગવત દ્રષ્ટિ થાય તો જ એની આંખો સાર્થક, તો જ એ નયનવંત બની શકે છે, અને તો જ એ સર્વમાં ભગવાનના દર્શન કરી.